તો એની અંદર ઊંધો લટકેલો જીવ, એની અંદર મગજ નિર્માણ થઈ જાય, કિડની નિર્માણ થઈ જાય, હૃદય નિર્માણ થઈ જાય, નસું થઈ જાય, કાર્યશીલ થઈ જાય, આંખ્યું થઈ જાય, આ બધું કોણ કરે? અને માતાના અંડકોષમાંથી જે નીકળેલી નળીની નાળ દ્વારા એ બાળકને પોષણ એ કોની? કોઈ વૈજ્ઞાનિકની અરેન્જમેન્ટ છે? અને સ્તન જયારે બહાર આવે ને પુત્ર, તો માના ઘર સ્તનમાં દૂધ ઉત્પન્ન, ડોક્ટરો ને સમજી કે આ નળ ક્યાંથી ચાલુ થઈ જાય. વિચાર હજી ટ્રીટમેન્ટ કરે ક્યાંથી? કોઈથી નહીં. બાળક આવે એટલે કૃષ્ણનું અરેન્જમેન્ટ છે, દૂધ આવતું થઈ જાય. કારણ કે અન્ન જેને દૂધ હજી અન્ન નથી ખાઈ શકે, દૂધની વ્યવસ્થા એને કરી, બહાર નીકળતાની સાથે હવા એને આપી, પૃથ્વી એની છે, શ્વાસ ઈ પ્રભુ લેવરાવે છે, અને એને ખેંચીને મોટો ઈ કરે. બાકી ઈ નો ધારે ને તો જીમમાં જઈને તૂટી જાવ ને, એક ઇંચ નો વધે. ઘણા બટકા રહી ગયા અમારે સામે એમના. જો ભાગ્યમાં હોય લાંબા નો થઈ શકો તમીનું, એની ઈચ્છા નો હોય તો. અને આવા પ્રભુના કોટીન મુક્ષી નો જાય કહી તે એક એક ઉપકાર, આટલા ઉપકારો છે. છતાં અત્યારના મૂર્ખ મનુષ્ય કહે છે ભગવાનની શું જરૂર, એને શું કર્યું? લે આખું જીવન એ આપે છે. જે મનુષ્ય સમાજ પૃથ્વી બાળકો પત્ની ની બધું એને આપ્યું, અને એના શ્વાસ ઈ ચલાવે છે. અરે હું તમે કિલો અડધો કિલો ખાઈ લેવી છે ટકે ટકે, એ પચાવે છે કોણ? અંદર કઈ ઘંટી જ નથી મૂકી ને કે લોહીનું લોહી થઈ જાય, મળનું મળ થઈ જાય, આ કોણ કરે છે? ગીતામાં કૃષ્ણ કહે છે ચતુર્વિધમ અન્નમ વૈશ્વાનરો ભૂતવા અહમ, હું પચાવું છું અન્ન. તું ખાય ને નાખોરા ઢળે બીજા નહીં થવા દેતો, પણ હું પચાવું છું અંદર રહ્યો રહ્યો, તું તો હુઈ જશે. અને આટલું ભગવાન કરે છતાં ભગવાન પળે પળે એની રક્ષા કરે, અને એને આટલો યશ આપ્યો, સુખ સુવિધા અને ધન આપ્યું. એક વાર હૃદય ઉપર હાથ મૂકીને બધા ભક્તોને હું એક પ્રશ્ન પૂછું કે હૃદય ઉપર હાથ મૂકીને કે એનો વિચાર કરીને જરાક મને જવાબ આપો કે મારીને તમારી લાયકાત કરતા પ્રભુ ભગવાને આપણને વધારે નથી આપ્યું? બાકી આપણી કરતા કામ વધારે દુનિયા કરે, પણ બે ટકના રોટલાની જ ભાળતા હોય, અને ફોન ઉપર લાખો કરોડો કમાતા ભગવાને મને તમને કરી દીધા. હકીકત આપણી બુદ્ધિ આપણી ક્ષમતા ને આપણી યોગ્યતા કરતા ભગવાને હજાર ગણું આપણને બધું આપ્યું છે. છતાં એની સેવામાં જયારે કઈ કહેવામાં આવે, એની ભક્તિ કહેવામાં આવે, એનું નામ લેવાનું કહેવામાં આવે, તો આપણે ઊંઘ આળસ ને મરેલા ઘોડે બીજે મચવી છે, તો પછી ભવિષ્ય કેટલું ધૂંધળું થશે. જો કૃષ્ણની શરણમાં આવશું તો ભગવાન રક્ષા કરશે. આ પ્રસંગ બતાવે છે કરી ગર્ભની અંદર રક્ષા, એમ મારી તમારી ભગવાને જ કરી છે. આ વાતને હંમેશા યાદ રાખજો, અને જો આ વાતને યાદ રાખતા હો ને તો આજ હૃદયની અંદર સંકલ્પ કરો કે જીવન ભલે ભગવાન આપે છે અને એ ચલાવે છે, તો પ્રભુ હવે જ્યાં સુધી શ્વાસ લેશે ને જ્યાં સુધી બીજા દિવસનો સૂર્ય બાળો ને, એ હાથ મેં પહેલા તમારું નામ લેવાનું નહીં ચૂકું. આ સંકલ્પ કરવો જોઈએ. કેવલ કોરી તાળીઓના ગડગડાટ માટે અહીં નથી બેઠા કુંડલ કૃષ્ણદાસ. તાળીઓ પાડશે તો ખુશ થવા ની કોઈ મારે જરૂર રહેશે નહીં. સંકલ્પ કરો કે મહામંત્ર જપશું, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. અને જો તમે માળા કરશો ને તેમાંથી મને કઈ મળવાનું નહીં, કે અમારા પ્રભુજીને કઈ નથી મળવાનું, તમારા જ ખાતામાં આવશે. અને હજારો હજારો પ્રકારના દુઃખ તમારા જીવનમાં આવવાના છે ને, એમાંથી તરી જશો. કારણ કે કૃષ્ણની ગેરંટી, કૃષ્ણનું સત્ય વચન ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 40મા શ્લોકમાં છે. નેહા વિક્રમ નાશો અસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપિ ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. હે અર્જુન, થોડીક પણ મારી ભક્તિ કરી હોય, મારી સેવા કરી હોય, એના જીવનમાં મોટા મોટા દુઃખ આવવાના હોય ને, એમાંથી એને હું ઉગારી લઈશ, ભગવાન ગેરંટી આપે છે. એટલા માટે પ્રત્યેક માતાઓએ, પ્રત્યેક પ્રભુજીઓએ આ સંકલ્પ કરવો છે કે નહીં ભગવાન કૃષ્ણનું રામનું નામ લેશું, સમય કાઢીને ગીતા ભાગવત વાંચશું, નહીં ગાળો રહે તો અઠવાડિયે એકવાર ગીતા ભાગવતના સાચા સત્સંગ થતા એના જાશું, અને ગીતા ભાગવતના સંસ્કારને જીવનમાં ઉતારી અને બાળકોને પણ એ પ્રેરણા આપશું, જેથી બાળકોનું જીવન પણ ભવિષ્ય પણ ઉજ્જવળ થઈ જાય. અને આગળ ગયેલા પિતરો, આગળ ગયેલા આપણા વડવાઓ આપણી ઉપર અમી દ્રષ્ટિ કૃપા વરસાવે કે વાહ ભાઈ વાહ, કુળને તાર્યું બાપ. તેથી ભાગવત શબ્દ આ પ્રસંગો સાચી રીતે હૃદયમાં આવશે. બાકી તો બધાને ખબર છે, પરીક્ષિતની રક્ષા કરી હતી, ભગવાન અંદર ગયા હતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એવું નથી, કૃષ્ણ કનૈયાની કમાલ જે છે એને ઓળખો. ભક્તિ કરવી હોય કોઈથી બીવાની જરૂર નથી સમાજની અંદર. ભક્તિ સર્વોપરિ ધન છે અને સર્વત્ર રક્ષા થશે જે ભગવાનની ભક્તિ કરે છે એની. ઘણા સમાજમાં આપણા ભાઈઓ સમાજની બીકે ભક્તિ નથી કરી શકતા. અંદરથી સમજી ગયા હોય નામ લેવું જોઈએ, નકર નહીં, નકર ગયા કામથી. પણ મિત્ર સર્કલ, ફ્રેન્ડ સર્કલ, સમાજ લીટી, લોકાલિટીના બીકની આડશમાં ભક્તિ કરતા નથી. પણ નહીં કરો તો પામશો નહીં. બિંદાસ, ભગવાનના ભક્તો હંમેશા બિંદાસ, કૃષ્ણ ભક્ત બિંદાસ હંમેશા, બાકી માયાના દાસો હંમેશા ઉદાસ રહેશે. જુઓ અહીંયા પરીક્ષિત મહારાજનો જન્મની કથાના ઉપક્રમની અંદર શ્રી સુત ગોસ્વામી કહે છે, કેમ આશ્ચર્ય, એ કે આશ્ચર્ય નથી, સર્વ આશ્ચર્યમય અચ્યુત. ભગવાન કૃષ્ણ બધા આશ્ચર્યનું આશ્ચર્ય છે. એક બાજુ રથ ઉપર ઉભા છે, એક બાજુ પરીક્ષિતના ઉદરમાં છે, અને એક બાજુ એની માતા ઉત્તરાના ઉદરમાં છે. બધાના હૃદયમાં કણ કણમાં પ્રભુ વસે છે, છતાં મૂર્તિમાન રૂપ લઈ અંદર જઈ અને બ્રહ્માષ્ટનું શમન કરી અને પરીક્ષિતને ઉગારી લીધા. બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય. આવા પ્રભુની ભક્ત વત્સલતાને સાંભળ્યા પછી જે ભક્તિ ન કરે એ વ્યક્તિ સમાજની અંદર અથવા દેશની અંદર અતિ નિમ્ન અને નિંદનીય અને પાત્રતામાં રહી જશે. એટલા માટે બિંદાસ, ભગવાનનું નામ લેવામાં નો આળસ, કોઈ પણ પ્રકારની લેઝીનેસ એમાંથી ત્યાગવાની જરૂર છે. આવો એકાદું સુંદર ભજનનું આસ્વાદન કરીએ. અમારા ભક્તો અહીં બેઠા છે, ઈવડાય ક્યારેક ક્યારેક કથા હું સાંભળાવું તો તલ્લીન થઈ જાય. આગળ થતા થશે, કોઈ પણ કથા હાલતી હોય હજીકત કોઈ વસ્તુની જરૂર નહીં રહે હું માનું છું, પણ છતાં ભક્તિના પદ આ જેટલી કથા સાંભળી ને એટલી કમસે કમ અંદર સ્ટોર થાય, ઝીલી લે, ઝીલ્યા એટલી જેટલી. બહુ સારી વાત કરે છે એક એક ભક્તોના ઉદાહરણ છે, ભક્તિ કરવી તો ના ડરવું.
ભક્તિ કરવી તો ના ડરવો દુરીજન લોક કી રે.
હે વાલો મારો અંતરમય ના બેલી ભજીએ પ્રેમ,
ઉભા થઈને પણ ગાઈ નાચી શકો છો.
વાલો મારો અંત સમય ના બેલી શારાણા જીએ કીધી,
શારાણા જીએ કીધી,
વાલે મારે જે હળા હળપી ધારી લોક ધીરે, એ વાલે મારે જે હળા હળપી ધારી લોક ધીરે.
હે ભક્તિ કરવી તો ના ડરવું રે.
વાલો મારો છાણા માં વિઠ્ઠલ બોલ્યા દુરીજન લોક ધીરે.
હે ભક્તિ કરવી તો ના ડરવું દુરીજન લોક ધીરે,
ભક્તિ કરવી તો ના ડરવું દુરીજન લોક ધીરે.
હે ભક્તિ પાંચ પાંડવો વાલે મારે ક્ષીર પુરાની એમ ધાણી લોકધી
રે, વાલે મારે ક્ષીર પુરાની એમ ધાણી.
ઉપરી કરવી તો ના ડરવું દુરી જન લોક થી રે
ભક્તિ કરવી તો
વાલે મારે ના પાવન કામ કીધેલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
મેવાડ ગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
હરે કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે હરે
की जय। श्री कृष्ण चैतन्य महाप्रभु की जय। धन्यवाद। भगवान नाम संकीर्तन मां दिव्य आनंद छे। घना बैठा था पण बधाना मन नाचता था। मन अंदर ना कैमरा में देखाय बधुं पण कई पद पोजिशन सरम उभो न थवा दे। आपणे मने त्या गादी बाजित राखे छे ने मने मन थई गयुं एक वार जई आवी छे पण उभो थवाय नहीं। भगवान ना कीर्तन मां जे नाचे ने एक पग एनो पृथ्वी पर पड़े ने जेना मुख मां महामंत्र होय ई पाताल सुधीना पाप धोवानी शक्ति धरावे। અને જેના બે હાથ ઊંચા થાય ને મહામંત્ર થી તો ઇન્દ્ર ના સ્વર્ગ ને વટી અને બ્રહ્માજીના સત્ય લોક સુધી ગુંજ ઈ આખા ધરાતલ ને પવિત્ર કરી નાખે। હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ
હરે હરે।
બહુ બળ છે મહામંત્ર માં, અદભુત શક્તિ છે। ઘણા માણા હજી નથી સમજ્યા, ઘણા ને પ્રશ્ન થાય કે આવડા મહામંત્ર બોલે એટલે હાથ હું કામ ઊંચા કરે ઠીક છે। આવડા મુંબઈ વાળા છે ને ગાડીઓ મેં ટેવ છે એક એક કલાક આમ બિચારા એટલે પછી એને વાંધો નથી આવતો ના ના તોય ઘણા ને ભીવી પડે એટલે એક એમ થાય ક્યારે બહુ ઘણા મને કે તમારો મંત્ર બહુ લાંબો કારણ કે હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણ હરે 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 રામ
રામ રામ હરે હરે।
આમ છે ને હિમાલય ઉપાડવો ને એટલું બળ પડે ક્યારેક એમ થાય ઓહો, પણ જેનામાં ભક્તિ અને ભાવ ન હોય ને એની આ વાત છે। બાકી હાથ ઉપર કરવા એ શરણાગતિનું લક્ષણ છે કે હે કૃષ્ણ તમારા છે। હાથ ઉપર કરવા શરણાગતિનું લક્ષણ, તમને ખબર બંદૂક વાહે અડાડજે ને દાવડા હેન્ડ્સ અપ, હવે તમારા અંદરમાં છે। હાથ ઉપર કરવા મતલબ હવે કાંઈ આશરો નથી, એક વાલા તારો આધાર। આપણે બજારમાં કોઈ આપણા ભાઈનું ઢીલું થઈ જાય ને તો કે એને હાથ ઉપર કીને જાય એમ કે મતલબ નહીં જોઈ જોયું કે સમજી દાવ। હાથ ઉપર કરવા મતલબ હવે કાંઈ નથી વધ્યું, હવે બસ તમારો દાસ થઈ ગયો, આ ભાવ છે। એમ ભગવાનને દ્રૌપદીજીએ ઈ કુરુવંશની સભામાં જ્યારે 10,000 હાથીઓનું બળ જેનામાં હતું ભુજાઓમાં એવો દુશાસન જ્યારે ખેંચતો હતો ને ઈ વસ્ત્ર, ત્યારે ધનુર્ધર ગદાધર ભીષ્મ બધા હતા, દ્રૌપદી ગઈ બધા પાસે, પોતે બળ કર્યું, દાંતમાં સાડી પહેરી પણ નો બળ હાલ્યું। હારે કો બલ હરિ નામ સુરદાસ, બે હાથ ઊંચા કરીને કે હે ગોવિંદ હે દ્વારિકાધીશ હે ગોપી જન પ્રિય કૌરવમ પરિભૃતાનામ કિમ ન જાના શ્રી કેશવ। ત્યાં તો દ્વારિકાથી ભગવાન રુકમણીના જોલાને હેઠો પડતો મૂકી અને કુરુક્ષેત્ર સભામાં હસ્તિનાપુરની અંદર પ્રગટ થઈ અને દ્રૌપદીની લાજ મારા વાલે બચાવી। પાય અનુશાસન દુશાસન પે કોપ ધાયો દ્રુપદ કૃપાથી સુ, દ્રુપદ સુતાની લાજ બચાવી। દ્રોણ ભીષ્મ કર્ણ જૈસે બેઠે વ્રત ધારી તહા, કામિની કી ઓર કહું નેક ન નિહારી હૈ સુન કે પુકાર, ધ્વાય દ્વારિકા તે અધુરાઈ બાદટ દુકુલ જૈસે ભુજ બલ ભારી હૈ, નારી હે કી સાડી હૈ કે સારી હૈ કી નારી હૈ, નારી બીચ સાડી હૈ કે સાડી બીચ નારી હૈ, સમજાતું નથી આ સાડી ની નારી બનીશ કે હું, એક મોટો પર્વત થઈ ગયો ને આ દુશાસન 10,000 હાથીઓ નું બાળ રાખવા વાળો ઠાકી ગયો। મામા શકુની કે ખેંચ ભાણી આઈ કે નથી ગાળો રહ્યો, ફીણ નીકળી ગયા મોઢામાંથી અને ચક્કર ખાઈને હેઠો પડી ગયો, પણ સાડીનો છેડો મારા વાલનો દાવા દીધો, કારણ કે એને બે હાથ ઊંચા કરીને એકવાર કહી દીધું હે કૃષ્ણ હે ગોવિંદ। અને ભગવાનને જે પ્રાર્થના કરે ને વ્યર્થ તો જાતી જ નથી, બાકી આ દુનિયાના ગમે એટલા તેમ પગ પકડી લે અને લાળા છાંટી લે કાંઈ ભાળશે નહીં। અને મારા વાલાને પરાણે ભૂલથી કોકની હારે હારે સત્સંગમાં ગયા હોય તો કરવા પડે, એમય કર્યા ને તોય તરી જશે વાલો મારો છાણામાં વિઠ્ઠલ બોલ્યા બોલ્યા ને તમે હમણાં શું સાંભળ્યું? જનાબાઈ મહારાષ્ટ્રની ભક્ત હતી અને એ છાણા થાપકી બિસાઈ પણ પાડોશણે છે ને એના છાણા ચોરી લીધા, તો હવે ભેગા કરી દીધા. એ કેમ ખબર પડે? જનાબાઈ કે મારા, ઓલા કે મારા. તો સભાની અંદર હવે સાબિત કરવાના, જનાબાઈ કે જે છાણા મારા હોય ને એ છાણાને કાને અડાડો, એમાં વિઠ્ઠલ 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 આવતું છે. એ છાણા વિઠ્ઠલ બોલ્યા, અહીંયા માણા નથી બોલતા. કમસે કમ એ માણા કરતા છાણા તારા ને. હકીકત વાત એ છે કે જે માણા કૃષ્ણ નું નામ નો બોલે એ છાણા છે, છાણા કરતા ગયા. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહેતા, જાગો જીભ, જાગો જીભ, જાગો ગોરા ચાંદ બોલે. કત નિદ્રા જાઓ માયા પીચા શિર કોલે. ગુજરાતી રસ પણ છે ને એમ, વ્રજ રસ છે, સંસ્કૃત છે, અને આ બંગાળી છે. બંગાળીમાં બહુ શું કે ક્યાં સુધી માયાની પીચાસી આ ઢાંકણના ખોળામાં હોવું છે. જાગો
ભજીયા બોલી બોએસે સંસાર ભીતરે.
ભજીશ, તમારું ભજન કરી એમ કરીને સંસારમાં આવ્યો. ગર્ભમાં યાતના થતી હતી ને, જ્યારે માતા કોઈ વસ્તુ ખાય તેનો રસ એ બાળકની કોમળ ચામડી પર પડે ને, ગર્ભમાં એને બહુ દુઃખ થાય. અને એ વખતે ભગવાનને યાદ કરે, પ્રભુ આ ગર્ભ યાતનામાંથી બહાર કાઢો, બહાર નીકળીને તમારું ભજન કરીશ. અને ત્યારે ભક્તિ વિનોદ ઠાકોર કહે છે, બહાર નીકળ્યો ને,
ભૂલિયા રહી લ તુમી.
બહાર આવતાની સાથે ભૂલી ગયો ભગવાન, મંડ્યો ભોગ વૃત્તિ કરવામાં બસ. અને એના મૂર્ખ બધા જે સંબંધીઓ ને આવ્યા, એ આવ્યા તો મીંડા તાળીઓ પાડવા, મીણબત્તી ઓલો ફૂ ફૂ હેપી બર્થડે ટુ, એમ હેપી ન થાય. મીણબત્તી ઓલવે કોને શીખવાડ્યું? તાળીઓ વગાડો, તાળીઓ પાડો. કૃષ્ણના જન્મ વખતે કેમ જન્મ ઉજવો? નંદ બાબા એ નથી સાંભળ્યું ભાગવતમાં? રામચંદ્રજી નો કઈ રીતે દશરથજી ઉજવો નથી સાંભળ્યું? આ તો 5 વર્ષ જાવ તો 5 મિનિટ બધી મૂકે. 5 વર્ષ તારા અંધકારમાં ગયા, હું ન જાવ તો મી કાઢી નાખશું તારા, તો તારે બોલવી નાખવું છે બસ. જ્ઞાન નો છાંટો રહેવા નહીં દેવી તારા, એ ભાવ છે. દીવા કરવા જોઈએ ને બધા બોલવા માંડ્યા. એટલે ગર્ભ યાતનામાં ભૂલી જાય છે. પણ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન અતિ દયાળુ છે, એ તો આવ્યા.
ઇનસી ઔષધિ માયા નાશી બહાર લાગી, ઇનસી ઔષધિ માયા નાશી બહાર લાગી, સે હરિ નામ મંત્ર લવ તુમિ માગી, સે હરિ લવ તુમિ માગી, સે હરિ નામ મંત્ર લવ તુમિ માગી.
ભક્તિ વિનોદ પ્રભુ ચરણે પડ્યા, સે હરિ નામ મંત્ર લઈલ માગ્યા. ભગવાનના ચરણમાં પડીને કીધું, આપી દો મને આ તમારું પવિત્ર નામ, જેથી હું મારા કુળને તારી દઉં, મારો ઉદ્ધાર કરી દઉં, તમને પામી જાઉં. ચરણોમાં પડીને આ માયાને દૂર કરવાની ઔષધિ આ મહામંત્રને ગળામાં લઈ લીધો. આ ભાવ છે, મહામંત્રનું બહુ બળ છે. જાગવાની જરૂર છે. ભાગવત જગાડે છે, અંતર આત્માથી જગાડે. તમે કહેશો અમે તો જાગેલા છે, જાગેલા હોવા છતાં આપણે સુતેલા છે, કારણ કે અધ્યાત્મનું જ્ઞાન નથી, પરમાત્માનું જ્ઞાન નથી, આત્માની ઓળખાણ નથી. તો એ વ્યક્તિ જાગેલો હોવા છતાં સુતેલો છે. જાન હિ તબ હિ જીવ જબ જાગા જબ સબ વિષય અનુરાગ. વિષયોને છોડે તો જાગેલો, ભોગમાં લાગેલો હોય જાગેલો નથી. લક્ષ્મણજીના શબ્દો છે, વિષાદરાજ સંત. જાગેલો ઈ છે જે હરિ ભજનમાં લીન છે, બાકી હુતેલા ગણા છે. તેશામ પ્રમત્તો નિધનમ પશ્યનપી ન પશ્યતિ, જોતા છતાં નથી દેખાતું. બહુ ડાયરાઓ કર્યા, બહુ ભજન ગાયા, કાંઈ સમજ્યા નહીં, તબલાના તાલે મંજીરાના તાલે માથા ધુણાવ્યા, બસ હેડે જો ખાવા માંડે. આપણને અંદર ભજન સમજાય છે, ત્યાં પછી ખબર પડે કે તમારે કોણ ઢૂંટડો ઉતારી ગયો એટલે હેડક્યો છે. તો ગાય
વીજળી ને ચમકારે એ મોતીડા પરો પાનબા અચાનક અંધારા થાશે ઉતરે જોતામાં દિવસો વીતીરે જશે પાનબા એક 20,600 કાળ
વીજળીમાં ચમકારો થાય ને તો લાઈટ તો થાય કે નહીં, ત્યાં બિચારી પાનભાઈ સાસરે ગયેલી હોય તે મોચી તોરણ તો પોરવે ને પેલા તે લાઈટ નથી, વીજળીનો ચમકારો થાય તો ફટાક દે મોતી નાખી દેતા છે. એટલે આ કેસ વીજળીના ચમકારે મોચડા ફેર્યું નગર અંધારું થાય દેખાશે નહીં. બહુ હમી જાય, લો ભજન. વીજળીને ચમકારે પાણીના પરપોટા જેવું મનો, હે પાનભાઈ વીજળીના ચમકારા જેમાં માનવ જીવન વયું જાય એટલા માટે રામ અને કૃષ્ણના નામના મોતીડા પહેરવાની આ વાત થઈ રહી છે. જોત જોતામાં આજે ભજ્યું કાલ ભજ્યું કરતા કરતા દિવસ કાલ કાલ કરતા લનો અળો થઈ જાય, કાળ ખાઈ જાય, જીવન વયું જાય. 21,600 આ શ્વાસોની વાત થઈ રહી છે. આપણે મનુષ્યમાં આયુર્વેદ કહે છે, સાયન્ટિસ્ટો અને સાયકોલોજી બધાનું એક મત છે કે માણસ 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે લગભગ, પછી એમાં થોડું 25, 50, 100, 200 આમ તેમ હોય. તો રોજ 21,000 શ્વાસો આપણા જઈ રહ્યા છે. શ્રીલ પ્રભુપાદજીએ હરે કૃષ્ણ સંસ્થામાં હરે કૃષ્ણ ભક્તોને એટલું નિવેદન કર્યું છે કે રોજ તમારે 16 માળા હરે કૃષ્ણ મહામંત્રની કરવાની. આ સાધુ છે ને બહુ કુશાગ્ર. પ્રભુપાદજી કહેતા ભક્તિ કેવલ ભાવુકતા નથી. હા, ભક્તિમાં ભાવની મુખ્યતા હોય, ભાવ હોવો જોઈએ, પણ ભક્તિ ભાવુકતા નથી. ડિવોશન ઇઝ અ સાયન્સ, આ એક વિજ્ઞાન પણ છે, સાયન્ટિફિક રીઝનો પણ છે. 25,000 નામ થાય, 16 માળા કરો ને તો રામકૃષ્ણ હરેના 25,000 નામ થાય. અને જે 16 માળા કરે ને જીવનમાં એના 24 કલાકમાં 2 કલાક થાય કરતા 25,000 ભગવાનના નામ લે શ્વાસ લે 21,600. બહુ ખેંચતા હોય થોડાક થાકી જતા તો કદાચ 23,000, 24,000 પગી જતા હોય માણા, પણ 25,000 નામ લે તો એના શ્વાસે શ્વાસે રામનું નામ થઈ ગયું, એનો શ્વાસ અનમોલ થઈ ગયો. આ સાયન્ટિફિક રીઝન હતું પ્રભુપાદજી. 16 માળા પાછળ એક એક શ્વાસે નામે નામ, એટલે કોઈ શ્વાસ વ્યર્થ નહીં, હરિ નામથી પૂર્ણ કરી દીધું જીવન. એટલા માટે ભક્તોને મેં પ્રાર્થના કરે કમસે કમ 16 માળા કરો હરે કૃષ્ણ મહામંત્ર. 2 કલાક ઠાકુરજીએ 24 કલાક આપી છે, એમાંથી 2 કલાક ન કાઢી શકીએ, સહજ નીકળે જો કાઢવી હોય તો. 8 કલાક 9 કલાક ધંધો કરો, 8-9 કલાક હુવો તોય કેટલા છે, 8 દૂન 16 તોય 8 વીતી, એમાં 6 કલાક હજી કઈક પરિવાર છે, 2 કલાક ભગવાન હાટું ન નીકળે, અને છતાં આપણે નથી કાઢતા. અને જે વસ્તુ હારે નથી આવવાની, જે બધું અહીં છોડવાનું છે એની માટે 24 કલાક મહેનત કરવી, અને જે સાથે આવવાનું ધન છે એની માટે 1 મિનિટે નહીં. અને છતાં આપણે આપણી જાતને બુદ્ધિમાન માનવી છે, ફુલિશ નંબર 1 પોઝિશનમાં આપણે થશે. વાસ્તવમાં તો બુદ્ધિમાન વ્યક્તિ ઈ છે આ સંસારની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણના નામને જપે છે. હરિનામ જપવા વાળો જ અંતત લાભમાં અને મંગલમાં રહેશે. ધન સંપત્તિનો સાચો વારસદાર ઈ છે જેના ખાતામાં રામ નામનું ધન ભેગું થાય છે. એટલા માટે દિવસ ગુમાવશો નહીં હવે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. ભગવાન શ્રી કૃષ્ણ ના અદભુત ભક્ત વત્સલ ભક્તની રક્ષા અર્થે પ્રભુ જન્મ લે છે. કે છે ગીતામાં, વિનાશાય ચ દુષ્કૃતામ પરિત્રાણાય સાધુના. પૂરું કર્યું વચન ભગવાન કરે છે, કરતા રહેશે, કારણ કે અચ્યુત છે, તૈયાર થાય છે જવા માટે. મહારાણી કુંતી ભગવાનના સ્વરૂપ સ્વભાવને જોઈ અને અતિ પ્રસન્ન ચિત્તથી ભાવમય સ્તુતિ કરે છે. પ્રભુના ઉપકારો એને યાદ આવી રહ્યા છે કે હે પ્રભુ કેવી કરુણા કરી તે, કે મારા પુત્રોને તો તે બચાવી લીધા પાંચેયને, અને સાથે આ મારું એક બીજ વજ્યું હતું કુળનું પૌત્ર, એને પણ તે ગર્ભમાં અંદર જઈને રક્ષા કરી. માતા કુંતી ને ઐશ્વર્યની આંચ લાગી, પોતાનો વાત્સલ્ય રસ દબાઈ ગયો અને ભગવાન શ્યામસુંદરની સ્તુતિ કરવા મળી મહારાણી કુંતી. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ માયા જવનિકા છન્નમ અજ્ઞમ અધોક્ષજમ અવ્યયમ ન લક્ષ્યસે મૂઢદ્દશા નટો નાટ્યધરો યથા તથા પરમ હંસાનામ મુનિનામ અમલાત્મનામ ભક્તિયોગ વિધાનાર્થ કથમ પશ્યમહિ સ્ત્રિય કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમો પંકજનાભાય, નમો પંકજમાલિને, નમો પંકજનેત્રાય, નમસ્તે પંકજાંગ્રહે. એક સ્ત્રી થઈ અને ભગવાનની દિવ્ય સંસ્કૃતિની અંદર સ્તુતિ મંડી કરવા, મહારાણી કુંતીને સ્તુતિને સાંભળીને ભગવાન તો થઈ ગયા કે રે ફુવા, એ ફઈ બા શું કરો, ન તું મામ કનિષ્ઠ, હું તો તમારાથી નાનો છું, તમારે તો મને આશીર્વાદ દેવા જોઈએ, તમે મને સ્તુતિ કરો છો. કુંતી મહારાણી કહે છે કે હું તને જાણી ગઈ છું, ભલે તું મારો ભત્રીજો થઈને આવ્યો હોય, ભાઈનો દીકરો, પણ છે તું સૃષ્ટિનો સ્રષ્ટા ઈશ્વર છે, પ્રકૃતિથી પરમ છો તું, પ્રકૃતિ તારી અંડરમાં છે. જીવ અંતર બહિર અવસ્થિતમ, કણ કણમાં તું જ વ્યાપ્ત છો અને તારી દ્રષ્ટિથી આ સૃષ્ટિ ચાલે છે. નમો પંકજમ નાભાય, તારા એક વિષ્ણુ સ્વરૂપ અંશમાંથી એક કમળ નીકળે, એક પંકજ જે સૃષ્ટિના જગતનું કારણ છે બ્રહ્મા. એ તો તે દેવકીને વસુદેવના ઘરે પ્રગટ થયા છો એને ભક્તિ ભાવના લીધે, બાકી છવો તમે અજન્મા ઈશ્વર છે. કુંતી મહારાણી પરમ સત્યને સમજે છે, ભગવાનના સ્વરૂપને. ભગવાન કે તમારે તો આશીર્વાદ દેવા જોઈએ, પણ આજે પોતાના પૌત્રની રક્ષા પરીક્ષિતની થઈ છે એટલે કુંતી મહારાણી ભગવાનના ઐશ્વર્યને જોઈ અને એને સ્તુતિ મંડ્યા છે કરવા. યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરમ સુચાર પિતા. હે ભગવાન, તમે દેવકીને જે સૌભાગ્યનું આપ્યું એ મને આપ્યું. દેવકીના છ પુત્રો જન્મ સાથે મરી ગયા, પણ તમે મારા પાંચેય પુત્રોમાંથી એકનો વાળ વાંકો ન થવા દીધો. દેવકી કરતા તો તમે મારી પ્રત્યે જે પ્રેમ રાખ્યો છે એ અદભુત છે. કુંતી યાદ કરે છે, અસત સભાયા વનવાસ કૃચ્છિતમ, વનની અંદર મારા પુત્રોની અંદર દુર્વાસાના તાપથી તમે બચાવ્યા હતા, રાક્ષસોના પ્રહારથી તમે બચાવ્યા. વાસ્તવમાં કૃષ્ણ પરમ રક્ષક હતા પાંડવો. ઈ અસત સભામાં અમારા કુલવધુની લાજ જાતી તે બચાવી છે ગીરધારી. કુંતી જાણે છે દ્રોણ્ય અસ્ત્ર, અને અત્યારે આ દ્રોણીના અસ્ત્ર બ્રહ્માસ્ત્રથી તે મારી સામે હજી બચાવ્યા અમારા પુત્રોને. અને આજે તું દ્વારિકા જઈ રહ્યો છું, ભગવાન કહે છે ફૈબા કે દુનો અહીંયા છું, અને મારે તે લાંબો ટૂંકો પરિવાર છે, એક પત્ની ને બે બાળકો હોય ને એ બે કલાક ઘરની બાળો સત્સંગમાં નહીં જઈ શકતો, માળ 16108 છે. અને એવું કેટલાય ટાઈમથી 18 દિવસ મહાભારતનું યુદ્ધ આવેલું એ પહેલાના ભગવાન અહીં હતા. તો કુંતી મહારાણી કહેશે કે જો તમે જાતા હો, મારી પાસે વિપત્તિ હતી ત્યારે તમે મારી હારે રહ્યા, તો વિલક્ષણ પ્રાર્થના વિશ્વ બ્રહ્માંડમાં કોઈ ભગવાન આગળ નથી માગ્યું એવું કુંતી માગે છે. વિપદન સંતુ શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. હે માતા, હે પ્રભુ, તમે જો મને દુઃખમાં જ હારે હતા તો મને દુઃખ જ આપો. કોઈ દુઃખ માગે ભગવાન આગળ? સુખ માગે. આ કુંતી મહારાણી દુઃખ માગે છે, મારે દુઃખ જોતું, કારણ કે કુંતી હકીકતમાં દુઃખ નથી માગતા, એ જાણતા હતા કે કૃષ્ણ હોય તો દુઃખ રહે નહીં, સૂર્ય હોય ને રાતની કોઈ સત્તા રહે નહીં, કૃષ્ણ હોય ને દુઃખ હોય જ નહીં. એની અદભુત લીલા હોય ને અંત એનો સાર એ આત્મા માટે મંગલમય જ હોય. તમારા દર્શન થાય તો પુનર્ભવ ભવ મરણના ફેરા છૂટી જાય અને આ તમે અહીંથી વયા જશો તો એ સુખ મારે જોતો નહીં, સુખ નહીં દુઃખમાં ફરવાઈ જશે. તમે અહીંયા રહ્યો બસ કુંતી મહારાણી દુઃખ માંગે. સંતો બહુ સાર રૂપમાં કહે છે, દુઃખ કે સુખ કે માથે શીલ પડો જામે હરિ ભૂલાય, એ સુખ શું કામનું જે ભગવાન ભૂલાવી દે. બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ રટાય, એ કરતા તો દુઃખ હારું કે ભગવાન તો સાંભળે. પણ એક વાત એ પણ સંતો કહે છે કે સુખ મે સબ હરિ ભજે, દુઃખ મે ભજે ન કોઈ, અથવા દુઃખ મે ભજે સુખ મે ભજે ન કોઈ. પણ જો સુખ મે હરિ ભજે તો દુઃખ કાહે કો હોય, જો હરિ ભજન કરે તો દુઃખ સ્વપ્નમાં પણ ન આવે. અદભુત કુંતી મહારાણીની પ્રાર્થના છે કે તમારી દ્રષ્ટિ માત્રથી આજે અમારું હસ્તિનાપુર અને અમારા હસ્તિનાપુરની પ્રજા પરમ સુખી છે. આ પૃથ્વી આજ ધન્ય ધાન્ય અને ફૂલ ફલથી ભરેલી છે, કારણ કે હે માધવ તમારા શ્રી ચરણ આ પૃથ્વી ઉપર છે અને તમારી પવિત્ર દ્રષ્ટિથી આ જગત આખું શોભાયમાન છે, પ્રકૃતિ પોતાના સ્વરૂપમાં છે. અને તમે આજ છોડીને જઈ રહ્યા છો, રોકાઈ જાઓ. કુંતી મહારાણી પ્રાર્થના કરે અને છેલ્લે કહે છે, તોય મે અનન્ય વિષયા મતિ મધુપતે સકૃત રતિ દુહતા યદ્વા ગંગે વૈદ્ય ઉદનવતી. ગંગાજીની ધારા જેમ અક્ષય રૂપે કરોડો યુગોથી જેમ વહેતી રહે છે એમ મારા મનની ચિત્તની ધારા તમારા ચરણ કમલોમાં લાગેલી રહે. કુંતી મહારાણી પ્રાર્થના કરે અને ભગવાન પ્રાર્થનાને વશ છે. ભગવાનને કોઈ સાચા હૃદયથી પુકારે ને એ કે ઠીક છે માતા તું કહે છો તો હાલો આજ બેન રાખો નો ગયા રથમાંથી હેઠા ઉતરી ગયા અને ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં દ્વારકા જવાનું કેન્સલ કર્યું પ્રાર્થનાથી. વાટ જોતા ભલે રહી જાય રૂકમણી આદિ. ભગવાને હંમેશા પોતાની પ્રાણપ્રિયા સ્વરૂપ શ્રી લક્ષ સ્વરૂપ લક્ષ્મી સ્વરૂપ રૂકમણીજીને એના ભક્તની પ્રાર્થના રાખવા ભક્તને બચાવવા ક્યારેય સાથ આપ્યો નહીં. જો આ છે ભગવાનનું સ્વરૂપ, અદભુત પ્રાર્થના. પણ એ જ વખતે મહારાજ યુધિષ્ઠિર અતિ દુઃખમાં પારક્યસ્ય દેહસ્ય આ પારકા દેહના કારણે મે અક્ષરણી બહવો હતા કરોડો ઘટલો સૈનિકોને મે મરાવી નાખ્યા. શોક ઉત્પન્ન થયો યુધિષ્ઠિરને કે મારા લીધે મહાભારતનું યુદ્ધ થયું, મારે સત્તા જોતી હતી એટલા માટે આટલા બધા સૈનિકો મરાઈ ગયા, આ બધું પાપ મને લાગ્યું. અને પાપ મેં હું કામ કર્યું, આ પારકા દેહ હાટું જે શરીર એકદી રાખ થઈ જવાનું છે, જે શરીર એકદી હળગી જવાનું છે, એવા શરીર હાટું થઈને મેં આટલું મોટું પાપ કર્યું. આવો શોક યુધિષ્ઠિરના મનમાં પ્રગટ થયો. જુઓ અર્જુનને યુદ્ધ પહેલા શોક થયો હતો, આ મોટા ભાઈ યુધિષ્ઠિરને યુદ્ધ પછી થયો. હકીકત એકને શોક નહોતો, કરાવવા વાળા આ હતા કાળિયા ઠાકર. અર્જુન તો લડવા માટે તૈયાર હતા. અર્જુને તો શું કીધું ખબર છે, સંજય જયારે આવ્યા ને દૂત સારથી ધૃતરાષ્ટ્રજીના, ત્યારે યુધિષ્ઠિર મહારાજે કીધું જાવ એને કયો જો મને આપી દે પાંચ ગાવ, હજી કૃષ્ણ ભલાય ભાઈ આવ્યા સંધિ દૂત બની ભાઈ આવ્યા હતા, હજી માની જાય આપણે યુદ્ધ નથી કરવું. ત્યારે અર્જુન ઉભા થઈને કીધા કે કહી દેજે એ દુર્બુદ્ધિ એ ધૃતરાષ્ટ્રના પુત્રને કે ગાંડીવ હજી અર્જુને મૂકી નથી દીધું તૈયાર રહે લડવા માટે. અર્જુનના વાક્ય મહાભારતમાં જરમર છે, ભૂલ લડવા માટે તૈયાર. અને તમે જુઓ ભગવદ્ ગીતામાં બે સેના આજુબાજુ લાગી ગઈ, કેટલી સેના હતી, 18 અક્ષરની સેના. એક અક્ષરની એટલે કેટલી થાય જાણો છો, 21,870 રથ જેમાં હોય, 21,870 હાથી જેમાં હોય, 65,610 રથના ઘોડા જેનામાં હોય અને 1,09,610 ઇત્યાદિ પાયદળો જેમાં હોય. આ બધો ટોટલ મારો એને એક અક્ષરની સેના કહેવાય. એવી 18 અક્ષરની સેના ઊભી હતી કુરુક્ષેત્રની ભૂમિમાં. આ બાજુ દુર્યોધનના પક્ષમાં 11 સેના અને કોઈ 9 સેના. અને એ વખતે કૃષ્ણ અર્જુન ને સ્પષ્ટ અર્જુન કહે છે, સેનયો રૂપયો મધ્ય રથ સ્થાપય અચ્યુત. હે કૃષ્ણ હે અચ્યુત, આ બે સેનાઓની વચ્ચે મારા રથને લઈ જાઓ, કારણ કે હું જોવા માંગુ છું કે મારે કોની હારે યુદ્ધ કરવાનું છે. એકદમ ફૂલ મર્દાનગીમાં બોલે અને ભગવાન કે જી સરકાર લઈ ગયા રથને અને લઈ જઈ. અને અર્જુનને કીધું, અર્જુન પિતામહ છે, જો આ તારા પિતામહ છે, આંગળી સિંધી, અર્જુન આ તારા ગુરુ એટલે દૂધ પીતો છોકરો છે, નહીં તો ઓળખતો એના પિતામહ છે. પહેલી વાર જાણે ઓળખાણ કરાવતો ને ઇન્ટ્રો કરે એમ કે જો આ તારા પિતામહ, આ તારા ગુરુ, આ તારા કાકા, આ તારા ભાઈ, આ તારા હાળા, એમાં બધા હતા. એનો અર્થ એ છે કે ભગવાનની મોહિની શક્તિ અંદરથી મોહ ઉત્પન્ન. અર્જુન કે અરે મારા ગુરુ હારે લડવાનું, મારે હું નહીં લડું. તે પહેલા નથી ખબર ને ગુરુ છે, ત્યારે તો બહુ જીક બોલાવી કે અંદર લડવું છે નામ ને તેમ. ક્યાં ગઈ મરદ હકીકત? મોહ પ્રગટ કરાવ્યો ભગવાને. શું કામ? કારણ કે અર્જુનને માધ્યમ બનાવી અને જગતના મનુષ્યોને ભગવદ્ ગીતાનું અમૃત પાવું હતું. બાકી જેનો રથ સુદર્શન ચક્રધારી આંખતા હોય એવા અર્જુનને કોઈ દી મોહ થાય નહીં. એટલા માટે ગીતા મહાત્મ્યમાં સ્પષ્ટ કીધું, સર્વ ઉપનિષદો ગાવો. આ ઉપનિષદો બધા ગાયની તુલના કરવામાં આવે, બધું વેદ શાસ્ત્ર તો એના દોહવા વાળા ગોગધા ગોપાલ નંદન, ગોપાલ જે છે કૃષ્ણ એનું દૂધ કાઢવા વાળા છે ગાયનું. પાર્થો વત્સ, અને પાર્થ પાર્થ એટલે અર્જુનને વાછડો બનાવ્યો છે. ગાયને દૂધ ત્યારે આવે જયારે વાછડા આવે. અને દુગ્ધમ ગીતા મૃતમ મહત, અને અમૃત ગીતાનું દૂધ આ દિવ્ય જ્ઞાન માનવ સમાજ હાટું મૂક્યું. અને આપણે અત્યારે કેવી ને ગીતા ગીતા વાંચો. હવે એ તો અર્જુનને કીધી હતી, લે અર્જુનને, અર્જુનને માધ્યમ બનાવીને આપણી હાટું કીધી. અને ગુજરાતમાં તો ત્યારે દુઃખ લાગે ત્યારે ઘણા લોકો એમ કહે છે ગીતા નો વચાય, ગીતા વાંચે બાવા થઈ જાય. લે હવે ગીતા કહેનારો જે છે એને 16108 છે, અને એક એક રાણીથી 10-10 છોકરા છે. અને ગીતા સાંભળનારો ઈ ક્ષત્રિય અને 4 પત્નીઓ છે. એટલે આ અર્જુન બાવો થતો હતો, ગીતા વાંચીને બાવો થતો મીટ્યો, એનું કર્તવ્ય એને કર્યું. પણ દુનિયા અત્યારે સમજે જ નહીં, ગીતા વાંચવી તો બાંધણ થાય, ગીતા વાંચે, ગીતા નહીં વાંચો તો બાંધણ છે, ગીતા નહીં વાંચો તો બાવા થશો. ગુજરાતમાં અત્યારે બાવા જ વિદ્યાસ, કારણ કે ગીતા ભાગવત ના સંદેશ નહીં, બસ કેવલ કપડા દાઢી વધારવી માળાઓ નાખવી નશો કરવો, અને બાવા કહેવાય. સાધુ અને બાવામાં બહુ અંતર છે. બાકી ગીતા વાંચનારો કોઈ દી બાવો ન થાય, ગીતા વાંચવાનો તો કર્તવ્યના પથ ઉપર ઉપર આકો નીકળે. બાવો અર્જુન કે હું ભીખ માંગીશ, મારે નથી ખાવું, મારે રાજનીતિ, તો ભગવાન કે આમ લડવા માંડ બાવો થોડો થવાનો, બાવો થતો અટકાવ્યો અને આવડા કે ગીતા વાંચીને બાવો થયો. શું કામ ગીતાને આ રીતે વગોવો છો ભાઈઓ? ઘરના છો એટલે આ બધી વાત કરું, કારણ કે પ્રીતિ જહાં તહાં પરદા નહીં, જ્યાં પ્રેમ હોય ને પડદો ન રખાય. જો પડદો રાખે તો એ પ્રેમ ન કહેવાય. પ્રીતિ પરદા દઉ રખે એ તો દુશ્મન કહેવાય. આ તો ઘરના છો એટલા માટે કહું છું કે ભગવાન ગીતામાં કોઈ દિવસ એવી વાતોનું વર્ણન નથી કરતા જેથી જીવ પોતાના કર્તવ્યને ચૂકી જાય. અર્જુનને માધ્યમ બનાવો તો આ ગીતાના જ્ઞાન. અને પ્રભુપાદજીએ ઇસ્કોનના માધ્યમથી આખા જગતને ગીતાનું જ્ઞાન પ્રચારિત કર્યું છે, જે લોકો વાસ્તવિક ગીતાના મર્મને ચૂકી ગયા હતા. કોણ છે જગતની અંદર એક તો દાખલો બતાવો જેને ગીતા વાંચીને બાવો થયો હોય અથવા કર્તવ્ય છોડ્યું હોય? ગાય છે ને સંતો,
જગતમાં એવો એક દાખલો બતાવો, જગતમાં એવો એક ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો, ગીતા વાંચીને
એટલું બતાવો
એ પ્રભુજીની વાણીને કૃષ્ણજીની વાણીને આમ ભગોવાય ના તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય.
ઘરના છો ને એટલા માટે આ સત્ય કહું, એક પણ વ્યક્તિ ગીતા વાંચી અને પોતાના કર્તવ્ય પદ ઉપરથી વિપરીત ન થાય, ગીતા ન વાંચે ને ત્યારે આ એની દુર્દશા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનું જ્ઞાન દેવા માટે અર્જુનને મોહ ઉત્પન્ન કર્યો હતો. એમ આયા યુદ્ધ પૂરું થયા પછી મહારાજ યુધિષ્ઠિરના હૃદયમાં જે મોહ ઉત્પન્ન થયો કૃષ્ણની પ્રેરણા. વેદવ્યાસજીએ કીધું યુધિષ્ઠિર આ ધર્મ યુદ્ધ હતું, આમાં કાંઈ પાપ લાગ્યું નથી, એ લોકો સદગતિને પ્રાપ્ત થયા છે, યુદ્ધમાં ન મર્યા હોત ને તો નરકે જાત, યુદ્ધમાં મરવાથી વીરગતિથી સ્વર્ગ ગયા છે, તે તો ઉદ્ધાર કરી નાખ્યો. વેદવ્યાસજી સમજાવે, ધૌમ્ય સમજાવે, અને યુધિષ્ઠિર મહારાજ ઓહર મીંડા રોવા, નહીં 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 નહીં, મારા લીધે બધું મરી ગયા, મારા લીધે પાપ થયું. ભગવાન કૃષ્ણ કહે છે અચ્છા તમને એમ લાગતું હોય કે તમારા લીધે પાપ થયું છે, તો હાલો તમારા કુળના સૌથી મોટા વડીલ મહાજ્ઞાની અને સૌથી ઉંમરમાં મોટા એવા પરમ ક્ષત્રિય પિતામહ ભીષ્મજી જીવે છે. હાલો એની પાસે એને પૂછી જોવું. હકીકતમાં એ હતું કે કૃષ્ણને ભીષ્મને દર્શન દેવા જવું હતું, એટલે યુધિષ્ઠિરના મનમાં શોક ઉત્પન્ન કર્યો. આ બાનું કહેજો, એને ગમે એને સડાવે, એ તો વાંસળી વાળો છે, મોહ ઉત્પન્ન કરાયો હોય કે હા હા ચાલો પીછવી. કારણ કે 57 દિવસથી બાણશૈયા ઉપર હુતા હતા પિતામહ ભીષ્મ. અદભુત ઘટના છે મહાભારતની, 18 દિવસ યુદ્ધ હાલ્યું, 10મા દિવસે પિતામહ ભીષ્મ ધરાશાયી થયા અર્જુનના બાણથી. જોકે ભીષ્મ પિતામહની છાતીને કોઈ વીરનું બાણ અડી ન શકે, પણ એ તો ભીષ્મ પિતામહે સ્વતઃ સ્વીકાર કર્યો હતો પાંડવો ઉપર કૃપા કરીને. કારણ કે કૃષ્ણ એમ મોકલ્યા હતા કે જાઓ દાદા આગળ, દાદા એમ ગાંઠે એમ નહીં. તો યુધિષ્ઠિર ગયા રાતે 9મા દિવસે, એ કે પિતામહ એક પ્રણામ કર્યા, આયુષ્માન ભવ, વરસાદ આપ્યું. એ કે એક વાત પૂછવા આવ્યા છે, હું એ કે તમે કેમ મરશો, સીધી વાત ઓપન. પિતામહ જાણતા હતા કે હા હું નહીં હું ત્યાં સુધી તો તમારો કોઈ ચાન્સ છે નહીં. બહુ અદભુત વીર છે પિતામહ ભીષ્મ. એક બાજુ આખું મહાભારતને જેટલા સૈનિકો જેટલા વીરો અતિરથી મહારથી જે બધા એક બાજુ વયા જાય, અને એક બાજુ પિતામહ ભીષ્મ એકલા ઉભા હોય, તો કોઈની તાકાત નથી કે ભીષ્મને એક બાણ તો અડાડી જોવે. દેવવ્રતનો એટલો પ્રભાવ હતો, કારણ કે સાક્ષાત પરશુરામ આગળ ગંગાજીની અંદર એને આ યુદ્ધ કલા કૌશલને શીખ્યું હતું. 8 વસુઓમાંના એક છે પિતામહ ભીષ્મ. અદભુત વૈભવ હતો એમનો, કોઈ વીર કોઈ ક્ષત્રિય ઈ વખતે એવો નતો કે ભીષ્મ પિતામહની સામે ટકી શકે. દુર્યોધન એના બળે તો બળ કરતો કે ભીષ્મ છે ને, ભીષ્મ છે ને, બસ કોઈની જરૂર નથી, યુદ્ધનું બળ એનું એટલે હતું. ભીષ્મ પિતામહે સુંદર ઘટના કીધી. કાશીરાજની કન્યાઓને તૈણે અંબા અંબિકાને અંબાલિકાને હું જયારે લાવ્યો, અને અંબા કોઈ બીજાને પ્રેમ કરતી એનો હાથ છોડી દીધો, અને નરેશ એને સ્વીકાર ન કરી, એટલે આવી પાછી ભીષ્મને કહેવાય તમે કરો, કારણ કે ઓલા કે અમારે ન હાલે, ક્ષત્રિય ક્ષત્રિય રહે. ભીષ્મ પિતામહ કે હું તો બાળ બ્રહ્મચારી, મેં તો મારા પિતાને વચન આપી દીધું છે આજીવન બ્રહ્મચાર્યનું પાલન કરીશ. અંબા કે હું કાંઈ ન જાણો, તમે મને ગ્રહણ કરો, કે નહીં કરું તારે અરે લગ્ન. ભીષ્મ ભીષ્મ હતા, અદભુત બ્રહ્મચર્ય છે. અરે જંગલમાં રહીને તો ઘણા બ્રહ્મચારી રહી જાય, અને અત્યારે તે ઘણા એ બ્રહ્મચારી નો કે વાંઢા મેળ ન પીડ્યો હોય. બ્રહ્મચારી વાંઢામાં બહુ ફરક, બ્રહ્મચારી વાંઢામાં અંતર છે. બ્રહ્મે ચરતી બ્રહ્મચારી, બ્રહ્મમાં પરમ સત્યમાં જેનું ચિત્ત વિચરણ કરતું હોય એના કારણે સંસારનો ભોગ એને નશ્વર લાગતો હોય એને બ્રહ્મચારી કહેવાય. એક એક શબ્દની બહુ મોટી મોટી વ્યાખ્યાઓ થઈ જાય. ભીષ્મ એવા નતા, એ રાજમહેલની વચ્ચે રહીને એનું બ્રહ્મચર્ય હતું. અદભુત ઘટના. તો ગઈ અંબા ગુરુ પાસે, પરશુરામ પાસે, તમારા ચેલાને કેવું મારે અરે લગ્ન કરે. પરશુરામજી આવ્યા સાક્ષાત પરશુરામ, તીર લઈને કામઠા લઈને. ભીષ્મને કે આને અરે લગ્ન કર. ભીષ્મ પિતામહ કે ગુરુદેવ કરતા હોય એ કરો, આ ઘર ગ્રહસ્થિતિમાં માથું મારવા ન આવો. ઘણા અત્યારે ગુરુ કરે ને ગુરુ પાસે જેમ કે તો અમારા ઘરવાળા, એ ગુરુ આગળ એ પ્રશ્નો ન પૂછવાના હોય, તમારા ઘરવાળા શું કરે ને છોકરા શું કરે ને. હા તો એ હાટો ગુરુ રાખે, અમારા ઘરે આમ થાય, અમારા ઘરે ઓલો વ્યવહાર ઓલા પણ આમ કરીને, એને હાટો ગુરુ ન હોય. ગુરુ કોઈ કમ્પ્લેન બોક્સ નથી. ગુરુ પાસે આધ્યાત્મિક પરમાત્માની પ્રાપ્તિના આત્મ સાક્ષાત્કારના પ્રશ્નો હોય, આ તો સંસારની નશ્વર વસ્તુ, ગુરુજી શું કરું તો મારો મેળ પડી જાય. તારી જેવા 10-12 આવે ગુરુ કે મારો પડી જાય, ફલાણું કરી દે તો એનું ન કરી લઈ. દુનિયા છેતરાઈ રહી છે ને, આ લોકો છેતરવા વાળા, જેને તમારે છેતરાવું જ હોય તો છેતરા વાળાની કઈ કમી નથી. જેવો આયા પિતામહ ભીષ્મ, એ કે નહીં કરું, ધર્મની આડા આવે અને ગુરુ નો કહેવાય, ધર્મમાં લગાડે અને ગુરુ કહેવાય. મેં પ્રતિજ્ઞા લીધી તમારા કઈ, હું મને કહ્યો હા કે ન લડું તો યુદ્ધ કર. અને ભીષ્મ ને એ પરશુરામનું મહાયુદ્ધ થયું, અને પરશુરામને હફાવી દીધા ભીષ્મે, એક તીર અડવા ન દીધું, છેલ્લા એના જ હતા ને. પ્રલય થઈ જાય એવી સ્થિતિ, વેદવ્યાસને પ્રગટ થવું પડ્યું કે બંધ કરો યુદ્ધ, શું લાગ્યા છો બે. પરશુરામજીને કીધું કે તમે કરતા હોય એ કરો ને બાપ, અહીં શું માથાકૂટ કરવા આવો, આપણું કામ છે માણસ કે ભજન કરવું. એને બ્રહ્મચર્યનું પ્રતિજ્ઞા, તમે હું કામ બચ્ચે આવો છો. વેદવ્યાસની વાત સાંભળી પરશુરામજી વહી ગયા ગંધ માદન પર્વત ઉપર, અને ભીષ્મ કે લગ્ન તો નહીં જ કરું. અને અંબાએ શિવજીની તપસ્યા કરીને વરદાન લીધું કે ભીષ્મને મારવામાં હું કારણ બનીશ અને એ શિખંડી રૂપે જન્મ થયો એનો. અહીંયા ભીષ્મ પિતામહ કહે છે કે હે પાંડવો, કોઈ સ્ત્રી મારી સામે આવે ને હું તીર નહીં ઉપાડું. અને સ્ત્રીને યુદ્ધમાં નિષેધ હતો. અને એ વખતે જોયું કે અચ્છા, સ્ત્રી જેવું જ જેનું રૂપ છે એવા શિખંડીને રથ ઉપર ચડાવી અને અર્જુન દસમા દિવસે આવ્યા. પિતામહ ભીષ્મની સામે આવતાની સાથે ભીષ્મ દેવે વસ્ત્ર મૂકી દીધા અને શસ્ત્ર ધનુષ મૂકતા અર્જુન ખચાખચ એક પછી એક તીર, એક પછી એક તીર. ભીષ્મના શરીરમાં એક ઈંચ એવી જગ્યા નહીં જ્યાં તીર ન લાગ્યું હોય. ભીષ્મ જેવા મોટા પર્વત જેમ પડે એમ ધરાશાયી થઈને પડ્યા નહીં, ત્યાં સુધી તીર ઉપર તીર, અને પાડી દીધા પિતામહ ભીષ્મને. ઈ સભામાં કુરુક્ષેત્રના મેદાનમાં હાહાકાર થઈ ગયો. ભીષ્મ ધરાશાયી થયા, ભીષ્મ ધરાશાયી થયા. વિલક્ષણ ઘટના. માથું નીચે દુર્યોધન ઇત્યાદિ રથ યુદ્ધ બંધ થયું કે આવો આવો પિતામહ ભીષ્મ થયા. ત્યાં તો ભીષ્મ પિતામહનું શરીર નીચે પડી ગયું છે અને માથું નીચે, કારણ કે બાણની શૈયા થઈ ગઈ, આખી પથારી થઈ ગઈ. જાઓ જાઓ પિતામહ ભીષ્મ હાટું તક્યા લઈ આવો, તક્યા લઈ આવો. ભીષ્મ હાટું દોડ્યા દુર્યોધન. ભીષ્મ કે રહેવા દે, જેવી પથારી હોય ને એવા તક્યા શોભે, અને જેને પથારી આપી ની દેશે અર્જુન. ત્યાં તો અર્જુને બીજા બે તીર છોડ્યા માથા ઉપર, અહીં તક્યો બનાવી દીધો ભીષ્મ. દસમા દિવસે પિતામહ ભીષ્મ બાણ શૈયા ઉપર ગયા, અને ત્યારથી 57 દિવસ સુધી બાણશૈયા ઉપર સુતા હતા, વાટ જોતા હતા એના પ્રભુની. કારણ કે એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, જ્યાં સુધી એની ઈચ્છા ન હોય ત્યાં સુધી એને કોઈ મારી ન શકે. અને ભગવાન કૃષ્ણ જાણતા હતા પિતામહ ભીષ્મની સ્થિતિને. મહાજન હતા ને, બહુ મહાન ભક્ત હતા, એટલે એના સુતેલા ભક્તને અંત વેળાએ દર્શન દેવા જવું હતું, એટલે યુધિષ્ઠિરને મોહ ઉત્પન્ન કરાયો અને લઈ ગયા. ન્યા ગયા તો બધા ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, પરશ બધા મીડા આવવાના સંતો, સાક્ષાત વેદવ્યાસ, સુખદેવ ગોસ્વામી તે. કારણ કે ખબર પડી કે કૃષ્ણ પાસે ભીષ્મ, ભીષ્મ પાસે કૃષ્ણ જાય છે. નિશ્ચિત ભીષ્મ પિતામાં કંઈક બોલશે, ધર્મનું પ્રવચન કરશે. ધર્મનું પ્રવચન થતું હોય તો એને આમંત્રણ હોય કે ન હોય, સુજન વ્યક્તિનું પરિતવ્ય કર્તવ્ય છે કે એ સાંભળવા જશે. કારણ કે એ સાંભળશે ધર્મને તો જ સમાજનો ઉદ્ધાર, સમાજની સેવા અને સમાજની જનતાને ધર્મ માટે જાગૃત કરી શકશે. કારણ કે ધર્મની જે સમાજ રક્ષા કરે એ સમાજની ધર્મ રક્ષા કરે છે. ધર્મ રક્ષતી રક્ષિત. જેના જીવનમાંથી ધર્મ ગયો એનું પતન ચાલુ, આખું કુરુવંશ ખોવાઈ ગયો. કારણ કે એને ધર્મને છોડી દીધો હતો દુર્યોધન ઇત્યાદિ. દુર્યોધનની દુર્દશા કે એને હંમેશા અધર્મનો સાથ લીધો. અને ધૃતરાષ્ટ્ર સમજ્યા નહીં, સમજ્યા નહીં, સમજ્યા જ નહીં. છેલ્લે ગીતા કીધીને ભગવાન કૃષ્ણએ સંજયજી ડાયરેક્ટ પ્રવચન લાઈવ કરી રહ્યા છે કે તમારા 5 પુત્રો ભીમે મારી નાખ્યા. તો ધૃતરાજ કે ઓહો, 5 મરી ગયા, અરે રામ રામ રામ, આગળ કે લે. એટલે આ મોબાઈલ કર, ના પાડ, રોક, નકર છઠ્ઠાનો વારો આવશે. ત્યાં તો બીજા દિવસે મેસેજ આવ્યા, તમારા 50 પુત્રોને ભીમે મારી નાખ્યા. તો મીંડા રોવા વળી પાકે, આગળ કે. છેલ્લે સંજયે ગીતામાં કીધું મહાભારતમાં કે તમારા 99 પુત્ર દુશાસનની છાતી ફાડી નાખી છે ભીમે. અરે આગળ કે લે. એટલે તમે હું આ પહેલા એક ધૃતરાષ્ટ્ર હતા, અત્યારે ધૃતરાષ્ટ્ર જ બીજા. ગીતા સાંભળે તો એને એમને થતું કે આપણે આ ધંધા બંધ કરવી, ભગવાનની શરણમાં જાવી. હું તો ચોક પહેલા એક શિશુપાળ કૃષ્ણને નોત માનતો, અત્યારે શિશુપાળ જ ભીર્યા છે જ્યાં હોય. એક મંત્ર રામાયણમાં થઈ ગઈ, પણ એના અંશો અવશેષો હજી ગયા નથી. એમાં ધૃતરાજ કેટલું સત્સંગ સાંભળે, ગીતા સાંભળે, તો એ કાર્યો એના ઈ જ હોય સ્વભાવ અનુસાર. તો એ ધૃતરાજ સમજો કે ઈ કેટેગરીનો શ્રોતા છે. છેલ્લે કીધું તમારો આ પુત્ર મરી ગયો, તોય રોતા કે હવે આગળ કે, હવે આગળ કઈ નથી વીજવું. હું કહું હવે પૂરું થઈ ગયું તમારું, હવે એકાદો એકાદો જન્મ હોત, કહું કે હજી 100 મરી જાય તોય કે આગળ કે, આગળ કે હું કે, ઓકે તમારું પૂરું થઈ ગયું. આમ પૂરું ન થઈ જાય આપણું આગળ કરવા, કરીશું કરીશું કરવા. દુર્યોધનની મોટામાં મોટી તકલીફ હતી કે એને ભગવાનના ભક્તો અરે દ્વેષ કર્યો હતો, કૃષ્ણ આરે નહોતું બનતું. એટલા માટે વીર હતો, એક મોટો જેને કહેવાય નીતિજ્ઞ હતો, બળવાન હતો, બધા ગુણ હતા, પણ ખોવાઈ ગયા. કારણ કે ધર્મ નહોતો. ધર્મ ન હોય ને બધા જ સદગુણો દુર્ગુણોમાં ફરી જાય. અને એની સામે જોવો બીજું પાત્ર કર્ણનું. કર્ણ દાનેશ્વરીમાં નંબર વન, શક્તિમાં તીર ચલાવવામાં અર્જુન એની સામે ન આવે એવો હતો, એ પરશુરામના શિષ્ય હતા. પણ કર્ણ સૂર્યના પુત્ર હતા, પણ છતાં મહાભારતના યુદ્ધમાં ખોવાઈ ગયા. એક જ દુર્ગતિ એની થઈ, કારણ કે સૂર્યના પુત્ર થઈ અને આંધળાના દીકરા એ દોસ્તી કરીને બેઠો હતો કર્ણ. એમ હું તમે ઋષિ મુનિઓની સંતાન છે, ભારતની ઉજળી સંતાનો થઈ ગીતા ભાગવતના જ્ઞાનના પ્રકાશના આધારે જીવન જીવવાને બદલે આપણે એવા અજ્ઞાની અંધારા મિત્રો કરી બેઠા છે જે આપણને દુર્ગતિમાં ધકેલી રહ્યા છે. અને આના કારણે આપણે આ મળેલું ધન, મળેલી આ સંપત્તિ, મળેલું આ જ્ઞાન, આ શક્તિ એનો બધો દુરુપયોગ થઈ જશે અને થઈ રહ્યો છે. જ્ઞાન ચક્ષુથી જોવો તો થઈ રહ્યો છે. મિત્રતા ઊંચા વ્યક્તિ સાથે રાખવી જોઈએ. કર્ણની નુકસાનીનું કારણ એ જ છે કે આંધળાના પુત્રને દોસ્ત બનાવીને બેઠો હતો. એમ અજ્ઞાની હારે મિત્રતા ન શોભે. આ બધી વાતો મહાભારતના પ્રસંગોથી જીવનમાં ઉતારવાની છે. જોવા એ પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર ભલે સુતા, છતાં એનો પ્રતાપ જોવો, એનું તેજ જોવો. એને સાંભળવા ઋષિ મુનિઓ આવીને ઉભા છે કે ભીષ્મ કઈક બોલશે, ક્ષત્રિયનો બચ્ચો. પણ બ્રાહ્મણો ઋષિ મુનિઓ ઉભા ઉભા સાંભળે, વક્તા હુતા છે અને શ્રોતાઓ ઉભા છે. અહીં વક્તા જાગે ને શ્રોતા સૂઈ જાય છે. પણ મને તો આશા છે કે આપણા ભગવાનની કથા જયારે સાચા હૃદયથી કહેવામાં આવે ને તો હોવાની તો કોઈ તાકાત તો છે, હોઈને બતાવે. અંતર આત્મા જાગી જાય, આંખ તો ઉઘડી જાય પણ અંતરની આંખો ઉઘડી જાય. સાચા પ્રવચન થતા હોય તો ભગવાન કૃષ્ણ સુંદર મનોહર મુખડું લાવીને સામે ઉભા, ભીષ્મ પિતામહ જોઈની સાથે ધન્ય થઈ ગયા. ઓહો હો, યદ દેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ, હે ભગવાન દેવોના દેવ, ધર્મનું પ્રવચન થયું. રાજધર્મ કોને કહેવાય, સ્ત્રી ધર્મ કોને કહેવાય, પુત્ર ધર્મ કોને કહેવાય, બધા ધર્મના પ્રવચન કરી અને છેલ્લે ભગવાન જયારે સામે ઉભા છે ત્યારે બધી જગ્યાએ મનને હટાવી પૂર્ણ કૃષ્ણના ચરણોમાં લગાડી દીધું. યાવત હિનોમી તાવત કલેવરમ, જ્યાં સુધી મારું શરીર ન છોડું ત્યાં સુધી હે શ્યામ સુંદર અહીંથી જાતા નહીં. ભીષ્મના કેવા મોટા ભાગ્ય છે, સંતો પ્રાર્થના કરતા રહી ગયા. યમનાજી કા તટ હો, ઈ બંસી બટ હો, જબ પ્રાણ તન સે નિકલે. તે ભાવનગરમાં કે ગાંટા મારતા મારતા ભૈયા લે ઉઘરાણી વાળાને ફોન ચાલુ હોય ને કેટલા ભૈયા ગયા. ભાગ્ય હોય તો ભગવાનનું નામ કીર્તન થતું હોય વૈષ્ણવની હાજરીમાં શરીર છૂટે, પણ ભીષ્મનું વિલક્ષણ ભાગ્ય હતું કે જેનું નામ આખી દુનિયા લેતી ફરે છે. ઈ યોગેશ્વર સુદર્શન ચક્રધારી આજ એને દર્શન દેવા સામે ઉભા છે જયારે એના પ્રાણ જવાની તૈયારી. સૂર્ય ઉત્તરાયણ તરફ જતા ભીષ્મ પિતામહે જોયા. ગીતામાં કૃષ્ણ આઠમા અધ્યાયમાં કે યોગી પુરુષ હોય ઉદ્ધવ ગતિ માટે સૂર્ય ઉત્તરાયણમાં જાય એ વખતે પ્રાણને છોડે છે. અને ભીષ્મ પિતામહ તો જાણતા હતા બધું અને જોયા કૃષ્ણને તો તૈયાર થઈ ગયા. પોતાના મનને કૃષ્ણના ચરણોમાં લગાડી દીધું અને ભગવાન શ્યામ સુંદરની કોમળ પરમ પવિત્ર દ્રષ્ટિ ભીષ્મ પિતામહ પર પડી તો બાણની બધી વ્યથા સમાઈ ગઈ. ફૂલ જેવું એને લાગવા માંડ્યું, એના શરીરમાં આનંદના રોમાંચ કંપા થવા માંડ્યા. કારણ કે ભગવાનની દ્રષ્ટિ પડે ને તો કોઈ દુઃખ રહે નહીં. દુઃખ તો એને આવે જેને ભગવાનના દર્શન નથી અથવા ભગવાન નથી. ભીષ્મ પિતામહના બધા દુઃખ માઈ ગયા અને ભગવાન ભીષ્મ પિતામહ ભગવાનની પરમ પવિત્ર સ્તુતિ કરે. ઇતિ મતિ ઉરુ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ. મારી એક કન્યા છે, આ બુદ્ધિરૂપી મતીને હે કૃષ્ણ હું તમારા ચરણોમાં લગાડું છું. પિતામહ ભીષ્મ કહે, કેવા છે કૃષ્ણ? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરબરાંબરમ દધાને વપુર અલક કુલા વૃતાન નાબ્જમ વિજય રથ સખે અલકાવલી જેના મુખચંદ્ર ની છટાને શોભિત કરે છે એવા ભગવાન શ્યામ સુંદર ના દિવ્ય સ્વરૂપ. જે વિજય અર્જુન ના 10 નામ મુખ્ય હતા, ધનંજય પાર્થ, એમાં એક નામ હતું વિજય. અને એના રથ ની દોરી જેને સંભાળી છે, યાદ કરે છે. યુધિ તુર ગરજ વિધુમ્ર વિશ્વ
कच लुलित श्रम वाय ये अलंकृता से।
महाभारत ना युद्ध मा जारे अर्जुन नो रथ लई ने भगवान आवता ने सारथी बनी ने तो ये घोड़ा ने टप टप ये दौड़ उड़ती ये कृष्ण ना वाल मा लागी जाती। वृंदावन मा जेम गोरज लागती ने एमा ये घोड़ा नी रहे तो विश्व पिता मा याद करे छे ये पार्थ सारथी नी झांकी ने के वाह प्रभु केवु सौभाग्य रोज सवार मा मंगला तमारी थाती सिंगार तमारा दर्शन मळता मने। ये अद्भुत दर्शन ये आखो चेहरो दौड़ती अने ये पार्थ नी रक्षा करवा माटे आकुल व्याकुल श्याम सुंदर रथ ने आमथी आम लई जाय आमथी आम लई जाय। हूँ धन्य थई गयो अने त्यां सुधी विश्व पिता मा याद करे स्वनिगम अपहा प्रतिज्ञा। अरे प्रभु तमे मारी प्रतिज्ञा हटो थे तमारी प्रतिज्ञा तोड़ी नाखी थी तमारी कृपा नी अद्भुत छे। विश्व पिता मा याद करे छे કારણ કે હું કૃષ્ણ એ યુદ્ધના પ્રારંભમાં વચન લીધું હતું કે હું શસ્ત્ર નહીં ઉપાડું અને દુર્યોધન જયારે કમ્પ્લેન કરી ત્યારે ભીષ્મ પિતામહે કીધું કે કાલ કા અર્જુન નહીં હોય અને કા કૃષ્ણને શસ્ત્ર ઉપાડવા પડશે અને તે દી એવું યુદ્ધ કર્યું સાતમા આઠમા દિવસનો આ પ્રસંગ અર્જુનને કોઈ દી પરસેવો નહોતો મળ્યો તે દી વળી ગયો અને હવે નક્કી ભીષ્મ અર્જુનને નહીં રહેવા દે એવી પરિસ્થિતિ આવી ત્યારે ભગવાન શ્યામસુંદર રથના દોરીને એ રાસને હેઠી મૂકે અને એ રથના પૈડાને ચક્ર પાણી બનાવીને ભીષ્મને રહેવા ન દઉં સિંહ જેમ આવે સામે તો ભીષ્મ પિતામહ પોતાના શસ્ત્ર મૂકીને આવો એની તો હું વાટ જોઉં છું। અર્જુન પગ પકડે પ્રભુ તમારી પ્રતિજ્ઞા તમારે શસ્ત્ર નથી લેવાના પણ આ બાજુ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી હતી ને કે કાલ કૃષ્ણને શસ્ત્ર ઉપાડાવી દેશ તો ભીષ્મની પ્રતિજ્ઞા હાટું થઈને પ્રભુએ પ્રતિજ્ઞા પોતાની તોડી પ્રેમ કે વશ પ્રભુ પ્રેમને વશ છે ભગવાન અપના પાન ચલે ટલ જાય પર ભક્ત કા માન ન ટલતે દેખા। એટલા માટે તો કૃષ્ણ ગીતામાં અર્જુન આગળ કેવરાવે પોતે નથી કહેતા મારા ભક્તોનો વિનાશ ન થાય અર્જુનને કે નમે ભક્ત્યા પ્રણશ્યતિ કારણ કે ભક્ત બોલે તો ભગવાન કે હું એને મારે પાળવું જ પડશે મારું બોલેલું એકવાર તોડી નાખું પણ મારા ભગતનું આપેલું વચન। પ્રહલાદે કીધું આ થાંભલામાં છે કે છે તો નીકળ્યા થાંભલાને બાપ બનાવ્યો નરસિંહ એવું નતું અંદર તૈયાર થઈને બેઠા હતા બ્રહ્માજીના લિસ્ટમાં નહોતો આવતા પણ ભક્તનું વચન સત્યમ વિધાતુ નિજ પ્રિત્યભાસી ભગવાન એના ભક્તના વચનને સત્ય કરવા માટે પ્રગટ થઈ જાય। ભીષ્મ પિતામહ યાદ કરે છે ધન છે એ બ્રજની ગોપીઓ જે તમને નિત્ય દર્શન કરતી ધન છે એ દ્વારિકાની સ્ત્રીઓ અને આજ મારું ભાગ્ય છે કે અંત વેળાએ જયારે મારે શરીર છોડવાનું છે ત્યારે તમે સામે ઊભા છો તમારા ચરણોમાં મારી ગતિ રહે એમ ભગવાન શ્યામસુંદરના દિવ્ય મુખડાને જોઈતા જોતા ભીષ્મ પિતામહે પોતાની આંખો બંધ કરી દીધી શ્વાસને થંભાવી દીધો। અદ્ભુત ભીષ્મ પિતામહનું શિલ પ્રભુપાદજી પણ શ્રીમદ ભાગવતમ જે કૃષ્ણનું સ્વરૂપ છે એને વાંચતા વાંચતા એની વ્યાખ્યા કરતા કરતા શરીર છોડે છે। હરિદાસ ઠાકુર આ બધા સંતોના નિધન પણ જોવા જેવા કારણ કે ભાગવત મરતા શીખવાડે છે અને મરવાનું મારે તમારે છે આર્ટ્સ ઓફ લિવિંગ એની કરતા હજાર ગણું મહત્વ છે મહત્વપૂર્ણ છે આર્ટ્સ ઓફ ડેથ કારણ કે મરવું કઈ રીતે જોઈએ મરવું સત્ય છે જીવન તો અનિત્ય છે। અંતે નારાયણ સ્મૃતિ જીવનનું ઘડતર એવી રીતે ઘડો કે છેલ્લે ભગવાન સાંભળે કારણ કે ગીતામાં લખ્યું યમ યમ વામી સ્મરણ ભાવમ મરતી વખતે જ્યાં મને છે ને તદ તદા ભાવિ ભાવિત ત્યાં તમારે મારે જવું પડશે તો અંતકાળે ભગવાનનું સ્મરણ રહે અને એ ક્યારે રે દિવસ રાત રોજ અભ્યાસ કર્યો હોય તો રે આખો દિન રાત આખું જીવન ગામનું જ કર્યું હોય અને છેલ્લે હરિ વેળાએ અંત વેળાએ હરિ યાદ ન આવે અભ્યાસ હોવો જોઈએ। કોઈ પુરુષ કોઈ સ્ત્રી એમ કે કોઈ વિદ્યાર્થી એમ કે પરીક્ષા આપવાથી આઠમાંથી નવમાં જવાય તો હું પરીક્ષા આપી દઉં સ્કૂલે જાય જ નહીં તો જાય અભ્યાસ વગર પરીક્ષામાં પાસ કેમ થાય એમાં શ્રવણ કીર્તન આ કથા જે છે એ આપણો અભ્યાસ છે ભગવાનનું સ્મરણ કરવાનું અને અભ્યાસ છે તો ભગવાનની કૃપાથી સ્મરણ રહેશે અને સ્મરણ રહેશે તો ભગવાન આપણને પોતાના ધામમાં પોતાના ચરણોમાં લઈ જશે નહીં તો જન્મ મૃત્યુના ચક્કરના કાપતા જ રહેશું। કરોડો યોનિઓમાં અજબો વર્ષોથી હું તમે ભટકવી છી આ માનવ દેવ પરમાત્માએ આપ્યો છે ભગવાનનું ભજન કરીને જન્મ મૃત્યુમાંથી આત્માને છોડવાનો છૂટાડવાનો અને જો એ આત્મગતિ આત્મ સાક્ષાત્કાર નહીં કરી અને સંસારમાં પશુ ઘોડે કેવલ ખાવા પીવા ઊંઘવામાં જીવન વ્યતીત કરતા હોય તો એ વ્યક્તિ નિંદાને પાત્ર છે। પિતામહ ભીષ્મનું આ નિધન પિતામહ ભીષ્મનો આ પ્રસંગ આપણી સામે એક સુંદર પ્રેરણા આપે છે કે જીવનનું ઘડતર એવું હોવું જોઈએ જો અંત વેળાએ ભગવાન હરિ આપણને નિત્ય સ્મરણમાં આવે. પ્રેરણા લેવી જોઈએ પ્રત્યેક ભક્તએ ભાગવતના પ્રસંગથી. ભાગવતના પ્રત્યેક પ્રસંગો જીવન માટે અતિ જ્ઞાનવર્ધક પ્રેમ ભક્તિદાયીન છે અને જીવનના ઘડતરને સુખમય આનંદમય બનાવવાની આ પરમ પ્રક્રિયા છે. હું આશા રાખું છું કે તમે જે ભાવ અને પ્રેમથી સામાન્ય હૃદયમાં ઉતારતા હશો, ભગવાન શ્રી કૃષ્ણ બધાનું મંગલ કરે એવી હૃદયથી શુભકામના છે. પ્રસંગ આ રીતે કહેવામાં ઘણા અધૂરા રહી જાય છે, પણ છતાં મને આત્મવિશ્વાસ છે કે મારા કીધેલા પ્રસંગો તમારા માટે પૂર્ણ હશે, કારણ કે આના સારને હું તમારી સામે દેવાનો પ્રયાસ કરું છું. બાકી કથા તમારી માટે નવી નથી, પણ કથાનો સાર જીવનમાં ઉતરે તો કથા ઉતરી ગણાય. હું તમે અડધો કલાક એક કલાક ત્રણ કલાક કથામાં બેસવી એની કરતાં મહત્વનું એ છે કે પાંચ દસ મિનિટની કથા જો આપણામાં બેસી જાય ને જીવન પામી જાય. કથા બેસવી, સમજાવવું જોઈએ જ્ઞાન. તો ભારતને, ભારતના દેવતાઓને, આપણા વડીલોને, આપણા વડવાઓને અને આપણા બાળકોને અને આપણું બધાનું કલ્યાણ મંગલ કેવલ ભગવાનની ભક્તિમાં છે. અને ભગવાનના નાતે પ્રત્યેક જીવાત્માને પ્રેમ કરી અને એમની સેવા કરી અને ભગવાનને પ્રિય બનવાનું છે. આ મધુર સંદેશ ભાગવત આપણને આપી રહ્યો છે. કૃષ્ણના નાતે, ભગવાનના નાતે સંસારની મહત્તા છે, નહીં તો પદાર્થ જડ અને નશ્વર છે અને દુઃખદાયી છે. સ્વપ્નવત આ સંસાર છે, આધ્યાત્મિક જગત સનાતન સત્ય છે. હું તમે આત્મા છેવી, પરમાત્મા કૃષ્ણના અંશ છેવી. આ શરીર, આ સંબંધો બધું મિથ્યા છે. આત્માનો લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ, આ જ ભાગવતનો સાર છે. એટલા માટે જીવનમાં ભાગવતના પ્રસંગોને ઉતારો. ભગવાન તમારા બધાનું શુભ કલ્યાણ મંગલ કરે એવી હૃદયથી શુભકામનાની સાથે પ્રત્યેક ભક્તને હું નિવેદન કરું કે આજે શનિવાર છે, સમય છે, સુંદર ડ્રામા તમારી સામે ભગવાન રામચંદ્રજીની અદ્ભુત લીલા અને મહેતા નરસિંહના ગાયેલા પ્રભાત્યાઓના પદ અમારા હરે કૃષ્ણ સંસ્થાના ભક્તો તમારી સામે રાખવા જઈ રહ્યા છે. આનંદથી જે કથાને સાંભળી છે ને, જે ઉપદેશોને જીવનમાં ઉતાર્યા છે ને કાનના રસ્તેથી, એને આંખોથી પણ જોવો અને જીવન સાર્થક કરો. એટલા માટે પ્રત્યેક ભક્તને હું નિવેદન કરું કે આ સત્સંગ, આ દિવ્ય ભાગવત કથાનો પૂર્ણ લાભ લે અને જીવનને ધન્ય કરે. મહામંત્રથી આજના દ્વિતીય ભાગવત દિવસના દ્વિતીય સત્રને હું વિરામ આપું છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ.